બીજું નાનકડો એક વાંચી કાઢું, કેમ કરશું? 69, 78 પૂરા કરવાના છે ને, કે અધૂરા છોડવા છે તો ભલે. ચોમાસું તો તમે આવ્યા સારું કહેવાય, ઘેરે મોકલ્યા કે સ્વેચ્છાથી આવ્યા, અમને તો કાલ લાઈટ થાય. આ તો એક ભગત કહેતા એટલે કહું, એ કે સ્વામી મારે બહુ સારું. મેં કીધું એ ગમે ને આ શિબિર હોય કથા વાર તો હું આળા કરું તો પર્યાણે ઘેરથ મોકલે ધોકો મારીને કે તમે જાઓ. મેં કે ભાઈ આવતા છે કે આવું, પછી શું કરું, બેહું કે ધક્કા મારી મોકલે કે પછી ધ્યાનથી તો સાંભળે એમ, તમે ધક્કા મારી મોકલ્યા છે સ્વેચ્છા થયા છો તો ભલે, સ્વેચ્છા કહેવા છો તો વાંધો નહીં. યાદ રાખજો વચનામૃત પડથારો, ગમે એને પૂછશું, સંતો પાર્ષદોને પૂછશું અને હરિભક્તોને પૂછશું. સંવત 1876 ચૈત્ર સુધી દ્વાદશીની દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ મંદિરની આગળ આથમણે બાર ઓરડની ઓસરીએ ઢોલિયા પર બિરાજમાન હતા. સરસ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારૂની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. કોણ કે છે હરિભક્તો? ઉશાંગળી કરો તો નીલકંઠ કહો. હાલો અહીંથી ઓકે થયું એટલે તમે બધા ઓકે જો, કારણ કે તમારી બધાને યાદ શીખતું તો ઢગલા મોટે છે જ. પછી શ્રી વાસુદેવ નારાયણની સંધ્યા આરતી થઈ રહી તે પછી નારાયણ ધૂન કરીને શ્રીજી મહારાજ બોલ્યા, જે ધર્મ તે કેનું નામ છે એનો શાસ્ત્રની રીતે ઉત્તર કરો, અને જે હિંસક રાજ હતા તે પણ શરણે આવ્યો હોય તેને મારતા નહીં, એને મારવા પણ દેતા નહીં, માટે શરણે આવ્યો હોય જે જીવ તેને માર્યાનું જેમ પાપ છે તેમ બીજાને માર્યાનું પાપ છે કે નથી. પછી એનો ઉત્તર જેમ જેને ભાષ્યો તેમ તેણે કરવા માંડ્યો, પણ શ્રીજી મહારાજે આશંકા કરી એટલે કોઈથી ઉત્તર થયો નહીં. પછી મુનિસરે બોલ્યા, જે હે મહારાજ, અમે એ જ તમને પ્રશ્ન પૂછીએ છીએ, જે યજ્ઞાદિકને વિશે પશુહિંસા સહિત ધર્મ કયો છે, અહિંસારૂપ પણ ધર્મ કયો છે, માટે એ જેમ યથાર્થ હોય તેમ કહો. પછી જ મહારાજ બોલ્યા, જે હિંસાયુક્ત જે ધર્મ તે તો ધર્મ અર્થ અને કામ પર છે, તે પણ હિંસાના સંકોચને અર્થે કયો છે, અને અહિંસામય જે ધર્મ છે તે મોક્ષ પરાયણ છે અને સાધુનો ધર્મ છે, અને હિંસામય જે ધર્મ છે તે તો રાગ પ્રાપ્તિ છે પણ કલ્યાણ અર્થે નથી, અને જે અહિંસારૂપ ધર્મ છે તે તો કેવળ કલ્યાણને અર્થે છે, માટે ગ્રહસ્થ અથવા ત્યાગી એ સર્વેને અહિંસારૂપ જે ધર્મ તે જ કલ્યાણ અર્થે કયો છે. જેમ રાજા ઉપરીચર વસુ રાજમાં હતા તોય પણ અહિંસા ધર્મ વિશે રહ્યા હતા, તે માટે સાધુએ તો મન કર્મ વચને કરીને કોઈનું ભૂંડું વાંચવું નહીં અને કોઈ વાતનો અહંકાર રાખવો નહીં, અને સર્વેના દાસાનું દાસ થઈને રહેવું, અને ક્રોધયુક્ત જે પ્રકૃતિ તે તો દુષ્ટનો ધર્મ છે, અને શાંત સ્વભાવ વર્તવું તે સાધુનો ધર્મ છે. અને કોઈ કહેશે, જે હજારો માણસો નિયમમાં વર્તાવા હોય તેને કેમ સાધુતા ગ્રહણ કરે ચાલે? તો એનો ઉત્તર એ છે, જે રાજા યુધિષ્ઠિરનું હજારો ગામમાં રાજ હતું તો પણ સાધુતા રાખી હતી, અને ડારા દેનારા તો ભીમસેન જેવા હજારો હોય તે વારીએ તોય પણ કર્યા વિનાનું રહેવાય નહીં, માટે તીખા સ્વભાવવાળાની તો કાંઈ ખોટ નથી, એવા તો ઘણાક હોય પણ સાધુ થવું એ જ ઘણું દુર્લભ છે. બહુ સરસ વચનામાં છે, શું કહો તમે? મહારાજે પ્રશ્ન કર્યો, ધર્મ કોનું નામ છે એનો શાસ્ત્ર રીતે ઉત્તર કરો, અને હિંસક રાજા હતા તે પણ શરણે આવ્યો હોય એ જીવાત્માનું રક્ષણ કરતા, મારવા દેતા નહીં, માટે શરણે આવ્યો હોય એને જેમ મારવો એ પાપ છે, એમ અન્ય જે જીવાત્માને મારવો એ પાપ છે કેમ? સંતો કે મારે તમારો એ જ પ્રશ્ન છે, હિંસામાં યજ્ઞ કીધા, અહિંસામાં યજ્ઞ કીધા છે, તો હિંસા કરવી એ પાપ છે કેમ? એવો પ્રશ્ન છે. પહેલાં તો ભક્તો વાત એ છે, ધર્મનું ઓરિજિનલ સ્વરૂપ તો એવું જ હોઈ શકે કે જેના પાલનથી અંતકરણની શુદ્ધિ થાય, બરાબર સમજો, અંતકરણની શુદ્ધિ થાય અને પરમાત્મામાં પ્રેમ જાગે એનું નામ ધર્મ, અંતકરણની શુદ્ધિ થાય અને ભગવાનમાં પ્રેમ જાગે એનું નામ ધર્મ. ધર્મનું પાલન શું કામ કરવું? સમજાય તમને, ધર્મનું પાલન શું કામ કરવું, શું કામ બહારનું જે તે ખાવું નહીં, શું કામ લસણ ડુંગળી ખાવા નહીં, શું કામ બીડી વગેરે પીવું નહીં, શું કામ ગાળ વગેરે બોલવું નહીં. તો એ બધું કરવાથી અંતકણ મલિન થઈ જાહે, અંતકણ મલિન જો થશે તો ભગવાનમાં પ્રેમ જાગશે નહીં, ભગવાનમાં પ્રીતિ થશે નહીં. મનમાં કોઈ દારૂ દારૂ પીતા પછી મનમાં થાય કે હાલો દારૂ પી લીધો, હાલો ઘડીક માળા ફેરી થાય કોઈ દી સંકલ્પ, હે દારૂડેને કોઈ દી સંકલ્પ થાય દારૂ પીવો ગયો માળા ફેરી ધ્યાન કરી થાય કોઈ દી ન થાય. એટલા માટે મૂળ ધર્મનું સ્વરૂપ અંતકરણની પવિત્રતા જે બક્ષે અને પરમાત્મા પ્રીતિ પ્રગટ એનું નામ ધર્મ છે. અંતકરણની પવિત્રતા બક્ષે. એટલા માટે મહારાજે ભલે વાત ગમે તે પોઈન્ટથી લીધી હોય, મહારાજ સત્સંગના દ્વિતીય પ્રકરણના પહેલા અધ્યાયની અંદર જ મારાને એક પ્રશ્ન કરવામાં આવ્યો, મહારાજ મુકુંદ બ્રહ્મચારી કે મહારાજ ધર્મ કોને કહેવાય? ત્યારે મહારાજ કહે જે કાર્યને જે ક્રિયાને ભગવાનના સત્પુરુષો વખાણે છે એનું નામ ધર્મ છે. આ વાત અહીં જ આવીને ઊભી રહે. ભગવાનના ખરેખર સંતો કોને વખાણે? બીડી પીવે ને કે માળો પીવે, હો ભાઈ કે એક શટ લગાવે ને ધુમાડા ગોટે ને ગોટા કાઢી નાખે એને વખાણે? કોને વખાણે? શુદ્ધ વર્તે. કોણ? ભગવાનના ભક્ત. યાદ રાખજો ભગવાનના સત્પુરુષ. બાકી જગત તો કોને વખાણે કાંઈ નહીં, કે ઘણા વર્ષ પહેલાં એક ભગતના ગુરુના બહુ વખાણ કર્યું. મેં કેમ બહુ વખાણ કરશો? મને કહે સ્વામી એ તો તમે મળો તો ખબર પડે, એ સલમ જ્યારે પીતા હોય ને એક શોટ લઈને તો એક વેચ તો ઉપર તાપ કરી દે, ભડકો કરી દે કે બોલો. સારું થયું સલમ પર ભડકા કરનારા ન મળ્યા, ને અહીં બહબાટી બોલતી હોત. હું કહો જય હો ગિરનારીને જય હો થતો ત્યાં. અને ખરેખર જગતમાં આવું જ હાલતું હતું, આના નામે ધર્મ હાલતો હતો. મહારાજે એ બધું ભૂસાડ્યું અને મારો ઓરિજિનલ ધર્મની સ્થાપના કરી, જે અંતરમાં શાંતિ બક્ષે એનું નામ ધર્મ. અને મહારાજ કે અંતરમાં શાંતિ બક્ષે એ જ વસ્તુને સત્પુરુષો હા પાડે. અંતર અશાંત કરી દે વસ્તુ, ક્રિયા હોય કાર્ય હોય વાણી હોય કોઈ પણ હોય, એને સત્પુરુષ કોઈ દી હા પાડે નહીં. મહારાજ કે સત્પુરુષ જે કાર્યને વખાણે, જે ક્રિયાને વખાણે, જે વાતને વખાણે, એનું નામ ધર્મ છે. અને હૃદય જે શાંત કરી શકે, આનંદ ઉપજાવી શકે એવો જે ધર્મ, એ જ ભગવાનમાં પ્રેમ પ્રગટ કરી શકે, મહારાજ એમનામ ઓરિજિનલ ધર્મ છે. સંતો કે પણ મહારાજ અહિંસાને પણ, અહિંસાને ધર્મ કીધો એ શાંતિ ઉપજાવી શકે, બીજાની ઉપર દયા રાખી શાંતિ, પણ હિંસાને ધર્મ કીધો છે ને હિંસામાં યજ્ઞ થાય છે એનું હું સમજવું? મહારાજ કે સાંભળો, એ અંતરમાં શાંતિ બક્ષનાર નથી. મહારાજ કે ધર્મ અર્થ, ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર પુરુષાર્થ છે. મહારાજ કે એમાં અંતરમાં શાંતિ બક્ષી શકે એ જ મોક્ષ આપી શકે, અને અહિંસા ધર્મ જ હોઈ શકે. ધર્મ હિંસામય ધર્મ ક્યારે ન હોઈ શકે. મહારાજ કે હિંસામય ધર્મ તો ધર્મ અર્થ અને કામ ત્રણને બક્ષી શકે. ધર્મ અર્થ કામ, અહીંયા ધર્મ જે શબ્દ જ ભક્તો, ને તો મનમાં થાય આપણો ધર્મ તો આવ્યો, પણ અહીંયા ધર્મ એટલે એનો મતલબ કે પોતાની સમાજની અંદર પ્રતિષ્ઠા સ્થાપિત કરી શકે. કેવા સમાજમાં? તો એના જેવા સમાજની અંદર. અર્થ ધન આદિનું ઉપાર્જન કરાવી શકે, અને કામ એના સંકલ્પ જેને પૂર્ણ કરી શકે, હિંસામય ધર્મ પણ મોક્ષનો આપી શકે. યાદ રાખજો, તમારા મનમાં થશે ભલે ધર્મ અર્થ કામ ત્રણ વસ્તુ આપે, પણ હિંસા તો ખરી ને, તો હિંસા કરે તો ભગવાન એને ફળ એવું કેમ આપતા છે? તો યાદ રાખજો, પહેલા નંબરમાં તો હિંસામય જે યજ્ઞ વગેરે વગેરે થાય છે એ પરમેશ્વરને માટે થતા જ નથી, પણ તામસી જે દેવો છે, યાદ રાખ, તામસી જે દેવો છે જેણે પૂર્વે અનેક પ્રકારની સાધનાઓ કરી છે અને સામર્થ્યને કંઈક પ્રાપ્ત કરી છે, તો મહેનત કર્યાને ફળ તો આપવું પડે. દારૂડી હોય પોતાની નોકરી કરે તો એને પગાર તો આપવો જ પડે. એમ પૂર્વે સાધનાઓ કરી અને સામર્થ્ય પ્રાપ્ત કરી છે, એ પોતે મલિન છે, પોતે મલિન દેવ છે, એ મલિન છે એટલે હવે એને રાજી કરો તો આનાથી જ રાજી થાય. લોકો કે આપણે કોઈ દિવસ સાધના કરીને તમે કોઈ કર્યું બોલે કે કાળ ભૈરવને રાજી કરો તો છ મહિના પાણી લેવાનું બંધ કરવું પડે, પછી એની સાધનાનો પ્રારંભ થાય. બોલો, નાવાનું તો બંધ કરી દેવું પડે, પૂજા પાઠ તો બંધ કરી દેવી પડે, પાણી લેવાનું બંધ કરવું પડે, પછી એની સાધનાનો પ્રારંભ થાય. બોલો, કેટલી મલિનતા છે, કેટલી મલિનતા છે. એટલે એ દેવો મલિન છે તો એને રાજી કરવા હોય એ આપી શકે? શું આલોકના સુખને આપી શકે છે? આલોકના સુખને મામ અવસ્થા તો નથી આપતો, મલિન હોવા છતાં પણ આ સામર્થ્ય પ્રાપ્ત કરી આલોકના સુખને આપી શકે. મલિન દેવતાઓ છે, એને માટે કરાતું કર્મ એ હિંસામય હોય, એને માટે કરાતું કર્મ હિંસામય હોય. અને મહારાજ કે જેના માધ્યમ ધર્મ અર્થ અને કામની પ્રાપ્તિ થઈ શકે. એક વાત, બીજી વાત પણ મહારાજ બતાવી કે ક્યારેક હોય પોતે સાત્વિક વ્યક્તિ પણ એમાં બહુ જ લેવાઈ ગયો હોય તો એના સંકોચને અર્થે પણ હિંસામય ધર્મો બતાવેલા હોય છે. દાખલા તરીકે કોઈને મીટવીને ચાલતું જ ન હોય એટલો બધો પાપિષ્ટ હોય, એને સીધું મૂકાવો તો મૂકી શકે એમ ન હોય, એટલે પછી એમ કે તારે યજ્ઞનું શેષો નહીં ખાવું. યજ્ઞ તો રોજ થાય ને, વરમાં એકાદ ફેર થાય, એકાદ ફેર ખાય તો 365 દિવસ ખાતો હતો, એને બદલે એક દિવસ ખાય 364 દિવસ તો સુધર્યા, પછી એક દિવસ છોડાવવું કઠણ નહીં પડે. એટલા માટે પણ ક્યારેક શાસ્ત્રમાં વાત લખેલી હોય છે, જેમ ત્રણ જોડી પીતો હોય અને પછી સંતો કહેલા મૂકી દે, સ્વામી પણ નહીં મૂકે, મને પેટમાં ગેસ બહુ થાય અને ક્યાંય શાંતિ નિરાત ન થાય. સારું તો એક કામ કરે, જેટલી ટાઈમ તું ભોજન કરે એટલા ટાઈમ જમજે, બીડી પીજે, જેટલા ટાઈમ ભોજન કરે 3 ટાઈમ જમને તો કે આ 3 બીડી પીજે, 3 બીડીને છૂટ આપી, શનિ છૂટ આપી બીડી પીવાની, શનિ આપી સ્વામી આપી અને પાછી બીડી પીવાની છૂટ આપી, પણ હુકામ આપી 3 જોડી છૂટતી નહીં, 3 જોડી છોડો આટું 3 બીડીએ લાવ્યા. અને 3 બીડીએ લાવ્યા એટલે 3 જોડી છૂટી ગઈ, 3 બીડીએ લાવ્યા તો હવે 3 પછી છોડાવી કઠણ પડશે, એટલા માટે એને 3 જોડીમાંથી 3 બીડીએ લાવ્યા. પણ એનો મતલબ એમ નહીં થયો છૂટ આપી તમે તો ઠપકારો 3 બીડી સ્વામી કીધું મેં પીવા વાંધો નહીં એમ. એમ શાસ્ત્ર મહારાજ કે કોઈ જે હિંસાનું પ્રતિપાદન હોય તોય પણ જે અતિ હિંસા કરતા એના સંકોચને અર્થે હોય, પણ એ મોક્ષ કરતલ તો ન જ બને, પણ હવે મોક્ષ નજીક પગ્યો, હવે એને છોડાવતા વાર લાગશે અને પછી અહિંસામાં યજ્ઞ કરશે જેથી કરીને ભગવાન રાજી થશે. અને ભક્તો આપણે હિંસાનો અર્થ એવો સમજીએ છીએ કોઈને મારી નાખવું, પણ યાદ રાખો શાસ્ત્રો એમ કહે છે, સાધુ પુરુષના ધર્મમાં એવું લખ્યું છે કે હિંસા કોઈના હૃદયને દુભવવું વિના કારણે પણ હિંસા છે. અરે સ્વામી વાતોમાં તો ત્યાં સુધી લખ્યું ગ્રહસ્થની વિચારની શક્તિ હોય કે ન હોય, છાતી ઉપર બેહીને પરાયણ દાન લેવું નહીં પણ હિંસા છે. બોલો તમારા મનમાં થાય છાતી ઉપર બે જતા છે, એ છાતી ઉપર ગયો ત્યાં સુધી જાયશ નહીં, તારે આ પાડવી પડી, તું આ પાડ પછી ઊભો થાય ને શું કહેવાય, હે પછી ભલે ને ખુરશી ઉપર બેઠા હોય છાતી ઉપર બેઠા સમજવાનું, એ પણ હિંસા છે. સ્વામી વાતોમાં લખ્યું પ્રેમથી મળે એ દૂધ જેવું, માગવાથી મળે પાણી જેવું, અને જોરાવરે લેવું એ તો લોહી જેવું છે. સ્વામી કે હરિભગતનું લોહી મહેરબાની કરીને પીતા નહીં, અને જો પીવે લોહી પીધું એટલે હિંસા થઈ ગઈ ને, સ્વામી કે પરાણે લેવું એ હિંસા છે. મહારાજ કહે કે મન કર્મ વચનની કોઈનું ખરાબ ઈચ્છું એમનામ પણ હિંસા. માનો કોઈક આપણને ગાળ દીધી ને બે લાફ આટી ગયો, આપણે આમાં લાફ મારી શકીએ એવી પોઝિશન નથી, કારણ કે આપણે બે લાફ મારી તો એટલે ગોટો વાળી દે એમ છે, લાફા ન મારીએ પણ મનમાં સંકલ્પ કરી આ માળો જાય છે, પણ ભટકાય કે એક્સિડન્ટ થાય ફોદા બોલી જાય કામ થઈ જાય, તો મારે એ પણ હિંસા છે. મનથી સંકલ્પ કર્યો તો પણ હિંસા છે. મહારાજ કે ભગવાન ભક્ત મનથી પણ કોઈની હિંસા કરે નહીં, અને એને મારી નાખવો જોઈએ એમ વચનથી પણ હિંસા કરે નહીં, દેહ કરીને તો કરે જ છે ને. મહારાજ કે અહિંસા જે ધર્મ છે એ જ મોક્ષ કરતાલ છે. કેટલી સરસ વાત મહારાજ કહે છે. મારે કે હિંસામાં જે ધર્મ છે તે તો રાગ પ્રાપ્ત છે પણ કલ્યાણને અર્થે નથી, અને જે અહિંસારૂપ ધર્મ છે તે તો કેવળ કલ્યાણ અર્થે છે. માટે ગ્રહસ્થત્વ ત્યાગી, ગ્રહસ્થત્વ ત્યાગી મારે કે અમારા આશ્રિત એ સર્વેને અહિંસારૂપ જે ધર્મ તે જ કલ્યાણ અર્થે કયો છે. અહિંસામાં યજ્ઞ એ જ મહારાજ કે કયો છે. જેમ રાજા ઉપરીચર વસુ રાજમાં હતા તોય પણ અહિંસા ધર્મ વિશે રહ્યા હતા, તે માટે સાધુએ તો મન કર્મ વચને કરીને કોઈનું ભૂંડું વાંચવું નહીં, મન કર્મ વચન કોઈનું ખરાબ ન કરવું. એક સાધુએ બાલ મુકુંદાસ સ્વામીની પાસે કાનમાં ગાળી દીધી, બોલો હશે હો તે દાડે કોક નંગ નહીં હોય, એ વખતે કાનમાં ગાળી દીધી, બોલો. હવે બાલ મુકુંદાસ સ્વામી જેવા કેવા સાધુ તો વિચાર જ ખરા. કોઈ એમ કે સ્વામી કંટાળી ગયો છો, હવે આ લોકમાં નથી ગમતો, સ્વામી કે સાચું બોલ સાચું બોલ સાચું બોલું, સ્વામી કંટાળી ગયો ધામમાં જાવ આ સમય જાવ, સ્વામી કે બે બે સામે સામે બે હારે અને કે કરી ભજન હમણાં મારે તેડવા આવશે, અને ઘડીક ભજન કરીને ધામમાં મોકલાઈ દે, 62 જણા મોકલાઈ દીધા એવા સાધુ ને કાનમાં ગાળી દીધી, બોલો. એ ભગવા વેશમાં પણ સાધુ દીધી હો, આ ભગવાધારી દીધી, તમારી જેવા ગ્રસ્ત હોય નહીં, બોલો સાધુ એ સ્વામીને કાનમાં ગાળ ઠપ કરી, એ ભગવા વસ્ત્રમાં શેતાન નહીં હોય હું કહું તો. બાલ મુકુંદ સ્વામી સામે નો ઠપ કરી, સ્વામી હું બોલ્યા ખબર, અરે મહાપુરુષ ધન્ય છે તમને, અહીં તમે આને સાચવીશ, અમને ખપતી નથી કે એટલે અમે નથી રાખતા, તમે પાસે લઈ જાઓ, તમે તારે માલ ગમે એવો કોક દેખાડે પણ ખરીદનારો ખરીદે નહીં તો વેપારી પાછો જ રાખી લો, પણ શું કરે કહો. સ્વામી કે અમારે ખપતી અને તમે તારે પાછી ઉપાડી જાઓ. ઈ સાધુનો ઓરિજિનલ ધર્મ છે, અહીંયા કે ઈ ઓરિજિનલ મન કર્મ વચન કરીને કોઈનો ખરાબ ઘાટ ન કરે. ગાળો દેનારને પણ દીકરા દીધા, એ આ સંપ્રદાયની ઓરિજિનલતા છે. સાવર ગામમાં આવા અનેક ઇતિહાસો, એક બે ની, ગાળો દેનારને પણ દીકરાઓ દીધા છે, દુઃખ દેનારને પણ સુખિયા કર્યા છે, માર મારનારી ઘેરે પણ જોડીઓ ટીંગાડી અને અક્ષરધામ આપ્યું છે. એ સાધુનો ઓરિજિનલ ધર્મ છે. અને હકીકત વાત એમ છે ને, સમાજ તો અજ્ઞાની છે, યાદ રાખ, સમાજ તો અજ્ઞાની છે. બહુ સમજાય જેવી વાત, અમારે તમારે બધાને સમજાય જેવી વાત છે. માનો કે તમારું કમારું કોઈક ઘસાતું બોલ્યું, કોઈક બે ગાળો ઠપકાર દીધી, કોઈક આડી વળી આછી સાચી ખોટી વાતો કરી અને આપણે ઉકળી જાય, એ ખોટી રીતિ છે. બચારો કોક બોલ્યું, કાંક બોલ્યું, હવે એ હકીકત આપણા કોન્ટેક્ટ એને બીજા કશી ખબર નહીં, એને કોકે કીધું અને કાનનો જરા કાચો અને વાત મનાઈ ગઈ, એને પછી ચાર જણા રિલે કરી, એથી કે એનો હું વાંક કોઈ તો સિરિયલ છે વચ્ચે, એથી કરીને આપણે ઉકળી જવાય નહીં. બિચારા એમ મનાણું છે, કીધું છે, કીધું હશે એનો વ્યક્તિ બિચારા જેથી સાચું સમજાય તે પગમાં પડશે, પણ હા મેં આપણે ઉકળી, એ તો અજ્ઞાની છે, એ તો અજ્ઞાની છે. અજ્ઞાની જ્ઞાની એટલો ફરક છે કે જ્ઞાનીને કોઈ ગાળો દે એથી કરીને શોક ન પામી જાય, જ્ઞાનીના કોઈ વખાણ કરે એથી કરીને ધુબકા ન સડી જાય. અજ્ઞાની તો જરા કોક બે શબ્દ વખાણે તો ધુબકે સડી જાય, અને જરા કોક બે શબ્દ વાંકા ચૂકા કહે એટલે હામો ઠપકારો મંડે, અને જો જરાક બળિયો હોય ને તો ગળે હોય ને બાંધી જાય બોલો. પણ મહારાજ કે અજ્ઞાનીનું કામ છે, જ્ઞાનીનું કામ નથી. આપણાથી એવું કોઈ દાડો થઈ શકે નહીં. મહારાજ કેટલી સરસ વાત કહે છે, મન કર્મ વચન કરીને કોઈનું ભૂંડું વાંચવું નહીં અને કોઈ વાતનો અહંકાર રાખવો નહીં. કોઈ વાતનો અહંકાર ન રાખવો, યાદ રાખજો. ગ્રહસ્થ ભક્ત છે અને ધનાદિક પ્રાપ્ત છે એનો અહંકાર ન રાખવો, સાધુ છે અને ગુણની પ્રાપ્તિ છે એનો અહંકાર રાખવો નહીં. કારણ કે પોતાનું છે જ નહીં, ઠાકોરજી દીધેલું છે. ધનની પ્રાપ્તિ થઈને તમે કદાચ સમય ઉત્સવ ગમે એટલા મોટા કરાવી શકો, અહંકાર ન રાખો, આનંદ હોવો જોઈએ, કેફ હોવો જોઈએ કે ભગવાન મને પાત્ર બનાવ્યો, કૃપાનો પાત્ર બનાવ્યો, જેને કારણે હું ભગવાનના અનેક ગુણાનું વાદ કોઈને સંભળાવી શકું, એવા આયોજન કરી શકું, એટલી કેપેસિટી ભગવાન મને આપી, એનો આનંદ હોવો જોઈએ, એનો કેફ જરૂર હોવો જોઈએ. આટલા બધા સંતો ભક્તો બધા લાભ લઈ શકે છે એવો કેફ હોવો જોઈએ, પણ અહંકાર નહીં. અહંકાર મોક્ષ બગાડે, કેફ મોક્ષ અપાવે. એમ સાધુને કેફ તો હોવો જોઈએ, અહંકાર નહીં. ઓહો, ભગવાને મને આ ગુણ આપ્યો, આ ગુણ આપ્યો જેને કરી અને ભગવાન શ્રી હરિ આચાર્ય મારા સંતો ભક્તો બધાને હું રાજી કરી શકું, એનો કેફ હોવો જોઈએ. અહંકાર નહીં, કેફ આવશે એમ એમ એની અંદર શ્રેષ્ઠતા વધતી જશે, એમ એમ ભગવાનને હૃદયમાં વાસ કરીને વસતા જશે. જે દાડે અહંકારે પ્રવેશ કર્યો, ભગવાન કે તું એકલો રે, એ હું હાલ્યો, ભગવાન પછી વિદાય લઈ લેશે. મહારાજે પ્રથમના 56મા વચનામૃતમાં પણ કીધું, ગમે એટલી સ્થિતિ પ્રાપ્ત થયા પછી પણ ભક્તો અહંકારથી પરશું તો આપણે અંદર કઈ ભૂલશે તો કોક વડશે, ધકશે, ટોકશે, પણ અહંકારથી પરશું ત્યાં સુધી. તમે સંપ્રદાય ઇતિહાસ સામે જોવો ને તો ગમે એટલી સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી પણ એને કીધું છે ને કીધું એટલે સ્વીકાર્ય કર્યું. મહારાજ એકવાર કાર્યાણી બિરાજતા હતા અને એ વખતે ઉનાથી ગણેશ ચોથ મોટો સંઘ લઈને આવ્યા અને મહારાજની પાસે 500 કોરી મૂકી અને કોરી મૂકી અને માથે જ પાઘડી ઉતારી મહારાજે પગે લાગ્યા. મહારાજ કે અરે ગણેશ શેઠ, આવડા મોટા શેઠ અને તમને બધા એ પ્રાંતમાં મોટા ભગત કે છોટલી નથી રાખતા, શિખા નથી રાખતા? મારણ કે પણ મહારાજ અમે અરે અમારે શિખા નથી રખાય. મહારાજ કે કેમ? તો કે અમારે જો શિખા રાખીએ તમારે કુળદેવી બહુ નડે કે અમારે બાધા આવે. મહારાજ કે ભલામણ અમે મળ્યા પછી હજી કુળદેવી આડા નડે? મહારાજ કે સાંભળો ગણેશ શેઠ, આજ પછી તમે શિખા રાખજો, તમને કુળદેવી નહીં નડે ને કુળદેવી નહીં નડે, તમને કોઈ નહીં નડે. અને સાંભળો, તમે શિખા રાખશો પાછળ બધો સમાજ રાખશે, અને શિખા નો રાખે તેને હિન્દુ કેમ કહેવાય? હિન્દુ ન કહેવાય, અમારો ભગત તો કેમ એને કેવો? અમારો ભગત થઈને શિખા નો રાખે ભલામણા? દંડોડે કરીને મારણ કે મારે ભૂલ થઈ, આજ પછી શિખા અવશ્ય મેં એવું હું રાખીશ. અને ગણેશ શેઠે જીવન પર્યંત શિખા રાખી. આ કોની કથા છે? સમજાય તમને? સમજાણું કે ખાલી સાંભળ્યું? મારે કે શિખા નો રાખે એમાં ભગત કેમ કેવો? તમે ભગત છો હે? તો રાખતા જઈશો ને. કદાચ ગણેશ શેઠની જેમ અનુસંધાન ન હોય, કુળદેવી નડતા હોય એટલે ન રાખતા હોય, પણ મહારાજ કીધું આપને કુળદેવી ન નડે, કુળદેવી ન નડે એટલે તમે તાર રાખજો. હવે રાખશો ને બધા? તમારે છે એટલે કયો ને રાખશું કે નથી? કમાણે સાહેબ તમારે છે નથી? એટલે આ તો ગજબ કરી. કુળદેવી નડે? તો રાખજો, સાંભળ્યું? હવે રાખજો, આ બધાને કહું શિબિરાર્થીઓને શીખાતો આવી જ. ભલામણા મુસ્લિમ લોકો દાઢી રાખતા નથી શરમત, આપણે શિખા રાખતા શાના શરમાઈ? હે, વિદેશની ધરતી ઉપર ભક્તો શિખા રાખતા નથી શરમાતા? બોલો, આ વખતે મેં લંડન હતા, બહુ બહુ સરસ બધા યુવકો છે અહીંથી ભણવા ગયેલા, અને પછી ત્યાં બધા સારી સારી જોબ ઉપર આવી ગયા એ બધા છોકરાઓ. એમાંથી અડધા પ્રધાન શીખો હતી. આ ફેરી મેં શિબિર જેવું રાખ્યું ને, સભા કરી છેલ્લા દાડે, અને કીધું જો એક પણ હરિભગત આપણે ન હોય આપણા મંડળમાં, કે પૂજા ન કરતો હોય, કે વેસન હોય અથવા શિખા ન રાખતો હોય, બે ત્રણ એવા હતા જે તિલકચાનો નોંધ કર, તરત કીધું સમી મેં આજથી પૂજા પાઠ કરશું ને શિખા જેટલા નહોતા રાખતા બધા, કે અવશ્ય મેં એવા આજ પછી મેં શિખા જીવન પર્યંત રાખશું. અમેરિકા ઇંગ્લેન્ડ જેવા દેશમાં જો રાખે તો ભલામણ, આપણે અહીં ન રાખીએ તો કેવું કહેવાય? માટે નક્કી કરજો આજ પછી શિખા રાખશું. સ્ત્રી ભક્તો ચોટલો રાખતા ની શરમા, તમે શેના શિખા રાખતા શરમાઓ ભલામણ? તમારી કરતા ઈ મરદ કે તમે મરદ? ઈ શ્યાતો કરતા નો શરમાય, ચાંદલો કરતા નો શરમાય, અને તમે તિલક ચાંદલો કરતા શરમાય? બોલો, મરદ એને ગણવા તમને ગણવા? અને કા તો કહી દો સમય અમારે ટ્રાન્સફર કરું, બંગડી અમારે પહેરવાની શરૂઆત કરવી છે, પછી તમે તારે શીખાય નહીં રાખતા, ચાંદલો નહીં કરતા. લો, ખરેખર ભગવાનને રાજી કરવા હોય તો રાખવું જ જોઈએ, ફરી વાર ટકોર ન કરવી પડે. તઈ ભગવાન આપણા પર રાજી. મહારાજ બહુ સરસ કહે છે, મહારાજ કહે છે ભગવાનનો ભક્ત છે એ મન કર્મ વચને કરીને પણ કોઈ દી કોઈ દુભાયું એક વ્યાણ પણ બોલે નહીં, અને એને કોઈ દુખ્યું ગમે એટલા કઠણ વચન કહે તો પણ હિતકારી માનતો જાય, અને કોઈનું મનમાં ભૂંડું થવા સંકલ્પ ન કરે, અને કોઈ વાતનો અહંકાર આવ રાખવો નહીં, અને સર્વના દાસાનો દાસ થઈને, અરે બધાના દાસના દાસ થઈને રહેવું, નાના નાના ભગતમાં ઝૂકતા શીખવું, નાના નાના રેભગતમાં ઝૂકતા શીખવું, તો મોક્ષમાં વાંધો આવે નહીં. જો ને એટલે ઓલા મેંગણી ગણું ત્યાં છે ને અભેસિંહ, એના માણાને કીધું, એટલે જાતો સંતો આવ્યા છે દર્શન, એના માણાને કીધું તપાસ કરતો હોય તો મંદિરમાં સંતો છે કેમ? ઓલો માણા ગયો, પાછો આવ્યો, અને આવીને કહે કે બાપુ મોટા મોટા સંતો જ બધા નાહવા ગયા છે. કે બાપુ તોય પાઘડું નાખ્યું માથા પર, કે હાલો કે આપણે નાના નાના સંતોષ, તો કે હા તો હાલો આપણે જરા કથા વાર્તા સાંભળો છે. પણ બાપુ ને તો નાના નાના સાધુ જ છે. અને ત્યારે મેંગણીના દરબારના મોઢામાં શબ્દ નીકળ્યા, બોલમાં બોલમાં એ તને નાના દેખાતા હતા પણ મારો તારો મોક્ષ કરે એવડા મોટા તો હશે જ. તે એના ઇતિહાસમાં નામ નોંધાય, કોઈ એના ઇતિહાસમાં નામ નોંધાય. આ તો ઘણા ઘણા તો સંતો ને વળે પગે લાગે અડીને, ખભે ખભે પાર્ષદ ને તો અડે જ નહીં એમ, કહો એનથી આખા જ રે, કારણ કે એકાંતિક થઈ ગયા, પરમ એકાંતિક થઈ ગયા. ભલા માણસો, ભગવાનના ભગતની રીતિ તો કેવી હોય, હરિલામૃત ખોલો તો ખરા. કશ્યાભાઈ નાવલી ગામના, અરે આચાર્ય માણને દંડવટ તો કરે, સંતોને તો દંડવટ કરે, પાછળને દંડવટ કરે, હરિભક્તોને દંડવટ કરે, એમ હરિલામૃતમાં લિખ્યું. અરે હરિભક્તોને દંડવટ કરવા ન દે ને, આખા ગામનો ધણી, બધા હરિભક્તો જયારે ઊંઘી જાય ને ત્યારે બધા હરિભક્તો ઊંઘ્યા ત્યારે ઉભા થાય ને હરિભક્તોને દંડવટ કરે, એને ઇતિહાસમાં નામ નોંધાય. બાકી વાકો ન વળે ઠૂઠા જેવો, એનો હું રાખ નામ નોંધાય? જીવને ઝૂકવું ગમતું નથી. ભક્તો ઝૂક્યા વિના યાદ રાખજો પરમેશ્વર કોઈ દી રાજી ન થાય. દાસનો દાસ બન્યા વિના કોઈ દી તમારું નથી ખાલી કહેતો. જો એક વાત સ્પષ્ટ સમજો, આધ્યાત્મિક પથમાં કોઈ ટીચર છે જ નહીં, બધા વિદ્યાર્થી છે. તમે નહીં બધા વિદ્યાર્થી છે, બધાએ લેવાનું છે. અમારે એકલા લેવાનું, તમારે એકલા લેવાનું એમ નહીં, બધાને લેવાનું છે. જીવન તો કેટલું સરળ હોવું જોઈએ. દાસાનો દાસ, ગમે એટલી અમીરાય હોય અમીરાય દેખાય નહીં, ગમે એટલી મોટપ હોય તો મોટપ દેખાય નહીં, ત્યારે એના ઉપર ભગવાન રાજી થાય. આ ફેરે મેં કેદારનાથ હતા, કેદારનાથ પછી સમઢિયાળાના હરિભક્તો સાત આઠ કાંતિભાઈ ભગવાન જે બધા આવ્યા, એક એક સ્વામી અમારે અમુક જે વડીલો છે એને ઉપર નીચે ચડવું કે કેદારનાથ, તો એક બસ અમે નીચે જતા રહીએ કે હરિદ્વાર. મેં કીધું વાંધો નહીં તમે ત્યાં નીચે જાઓ ને બધી વ્યવસ્થા થઈ જાય ઉતારાની. પછી મને કે આઈના ઉતારે, મેં કીધું આઈની ઉતારે ચિંતા છોડો, ઉતારે વાંધો નહીં, આઈના ઉતારા ભલે ખાલી પડે. એ કે તો ડબલ ભાડું થાય ને તો એવું નથી મારે કરવું. ત્યાં અમરસિંહભાઈ ઊભા હતા. અમરસિંહભાઈ કહે કે ના, મને કે સ્વામી હું જાઉ ને, મને કે ગુરુ ત્યાં આપણે પેલા મેનેજર છે ને સમજાવશું ને, તો એને કહેશું આજ આજ રાત તો છે, કાલ રાતને આપણે ખાલી કરવાના, તો કાલ રાત અમારે નથી તો એટલી રૂમ પાછી લઈ લે. તો મેં કીધું સારું તમે જાઓ. તો એને યારે જતા તમે બેગ ડગલા આવેલા, મેં પછી ભગવાનભાઈને અને કાંતિભાઈને ઊભા રાખી, મેં કહ્યું આને ઓળખો તમે? મને કે ના સ્વામી. મેં કહ્યું આપણે જગન્નાથપુરી મોટું આયોજન છે ને એ આ યજમાન છે. 3-4 કરોડ જે ખર્ચ હોય ને એ આ યજમાન છે, તમે ઉતારા હમણાં વ્યવસ્થા કરવા માટે. એ કે નથી, તમારે નથી આવવું, કે તમારે નથી આવવું. મને આ મર્ષિભાઈ, આ તો સમય સાત આઠ દાડાથી દોડધામ દોડધામ બધી સેવા કરે છે, નાના નાની સેવા કરી. મેં કીધું આ સંપ્રદાયમાં નાના નાની સેવા કરીને મોટા મોટો થાય સંપ્રદાય. ઇતિહાસ તો તમે જુઓ, અરે જુનાગઢની અંદર પરોક્ષ ના કોઈ બાવા આવ્યા અને ગુણાતીતાન સ્વામી ફળિયું વાળતા હોય, એ જોતાની સાથે પેલા બાવાએ પ્રશ્ન કર્યો, આના મહંત ક્યાં છે? ગુણાતીતાન સ્વામી કે તમે જરાક અંદર ઓફિસમાં જઈને બેહો, હમણાં મહંતજી આવશે. અને પેલો બાવો અંદર જઈને બેઠો, ગુણાતીતાન સ્વામી ફળિયું વાળી, હાથ પગ ધોઈ અને પછી ઓફિસમાં જાય અને ગાદી તકિયા ઉપર બેઠા જઈને. એટલે પેલા બાવાએ પ્રશ્ન કર્યો, તમે તો હમણાં ફળિયું નહોતા વાળતા? સ્વામી કે વાળતા હતા ને, પણ તમે તો મહંત છો ને? અને ત્યારે સ્વામી કે અમારીને ફળિયું વાળી ને જ મહંત થાય. ત્યારે ભક્તો એ મહાપુરુષ એમ કહી શકે, ચાલી ચાલી વર્ષથી આ જુનાગઢ દેશમાં ડાકલું બેહવા નથી દીધું, ડાકલું બેહવા નથી દીધું. માટે ભગવાન પર ગમે એટલી ઊંચાઈ પ્રાપ્ત થાય તો નાનામને એમની ટેલ કરતા ક્યારે મનમાં એમ ન થવું જોઈએ કે આ મારથી ન થાય. અને એમ જે દાડે સંકલ્પ થાય છે તે દાડે યાદ રાખજો, જેમ મકાઈને છમરું આવે, જેમ જુવારને લોથો આવે અને જેમ બાજરાનો ડુંડો આવે, પછી વધે નહીં, એ ત્યાં ત્યાં રોકાઈ જાય. એમ જે દાડે મનમાં સંકલ્પ થાય હું તો આટલો મોટો મારથી માટે મારથી આ કામ ન થાય, સમજો લોથો આવી ગયો, ડુંડું આવી ગયું, છમરું આવી ગયું, હવે સત્સંગમાં વધવાના અને ત્યાં ત્યાં રોકાઈ જવાના. ગમે એટલી ઊંચાઈ ભગવાન આપે પરંતુ તેમ છતાં નાનમ નાની ટેલ કરતા ક્યારે મન અચકાવું ન જોઈએ, હરિભગત હોય કે ત્યાગી હોય. એના પર ભગવાન રાજી થાય, મારા કે દાસનું દાસ બનીને વર્તે. તે સાધુનો ધર્મ છે. અને કોઈ કહેશે જે હજારો માણસ નિયમમાં વર્તાવવા હોય તેને કેમ સાધુતા ગ્રહણ કરે ચાલે? હજારો લોકોને વર્તમાન વર્તાવ તો સાધુતા ગ્રહણ કરે કેમ ચાલે? માને હાવ દાસાનું દાસ બનીને વર્તીએ તો કેમ ચાલે? તો એ તો એનો ઉત્તર એ છે, જે રાજા યુધિષ્ઠિરનું હજારો ગામમાં રાજ હતું તોય પણ સાધુતા રાખી હતી, અને ડારા દેનારા તો ભીમસેન જેવા હજારો હોય તે વારીએ તોય પણ કર્યા વિનાનું રહેવાય નહીં. મહારાજ કે બોલો બોલો, એવું નથી કાંઈ, તમે વઢવઢ કરો, કોઈને બટકા ભીરભેરો કરો તો જ હાલે. મારે યુધિષ્ઠિરને હજારો ગામમાં રાજ હતું, કોઈને બટકું ન ભીરું અને તોય રાજ હાલતું હતું. અને મહારાજ કે બાકી ડારા દેનારા તો ભીમસેન જેવા હજારો મળે, આરો તોય ન રહેવાય. અમુક અમુક જો ને કાંઈ કામ હોય પણ એ કામ બગડતો ને આવી મળે ઠપકારવા. એટલે પણ ગાયું તું બોલ્યો ભગત, અરે ગાર વેવીના કામ થતા હશે તો બીજા બધા નટકી જતા હશે. હે ભગવાનના ભક્તો, શિબિરમાં આવેલા મહેરબાની કરીને ખબરદાર, કોઈ ગાળ બોલ્યા છો તો, અને ગાળ બોલ્યું હોય ને તો સમજીને કંઠી તોડી નાખજો, એવી જરૂર નથી. એવા 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 હું કરે એવા બેકાર્યાને ભગવાનનો ભગત એના મોઢામાં ગાળ હોય? હે વિચારો, કાયા સંધિ બળદને ગાય ભૂલમાં દેવાય કે દંડુડે કરે એની પરંપરા ના પડે, અને આપણા મોઢામાં ગાળ શોભે? માટે કદાચ ભૂલમાં ગાળ દેવાય જાય તો એની પાસે અહંકાર હોય, આમ ન કરી તો આમ કામ ન થાય, કરતા વૃત્તિ છે કે હું કરું છું. ભલામણા કરનારા તો ભગવાન સ્વામિનારાયણ છે, આપણે શું કરવાના? હું કોઈ પાંદડું તોડવાની તેવડ નથી, કરતા અને કરાવનારા બધા જ ભગવાન સ્વામિનારાયણ છે. અને ખરેખર ભગવાનના ભક્તો ઠેરાવ કરો બધું થયું. એક મુંબઈમાં ઘણા વર્ષ પહેલા એક ભગત મને કહેતા હતા, આવી કાંઈક પ્રસંગનું, મને કે હા સાચી વાત સ્વામી, હું પહેલાં છે નોકરી કરતા કરતા બિલ્ડર લાઈનમાં જ્યારે ગયો ને ત્યારે મને મારા બધા સગા સંબંધી કહે લે આવું ગાળ બોલતો નહીં, ગાળ બોલાવીને બિલ્ડિંગ લાઈનનું કામ ન થાય, બધા માણસો એવા જોઈને ગાળ બોલીને જ કામ લેવું પડે. સ્વામી 12 વર્ષથી બિલ્ડિંગ લાઈનમાં ગયો છું પણ કોઈ દી મારે ગાળ નથી દેવી પડી, અને તેમ છતાં મારા જે કાર્યકરો હું જ પહેલાં આવી ગયા હોય. માનવતાની જરૂર છે, ગાળું બોલવાની જરૂર નથી, સમજાય છે? માનવતાની જરૂર છે, સજ્જનતાની જરૂર છે, સજ્જનતાની આગળ માનવતાની આગળ ભલભલાને ઝૂકી જવું પડે. મહારાજ કે બાકી ભીમસેન જેવા ગાળો દેનાર તો લાગટ છે ઠેર ઠેર, ગાળ દેવી કઈ મોટી વાત છે? ગાળ ન દેવી મોટી વાત છે, યાદ રાખો, ગાળ દેવી કઈ મોટી વાત નહીં, ઠપકારી દેવી તો ગાળ ન દેવી એ મોટી વાત છે. કોઈને બાંધવી કઈ કઠણ કામ નથી, એ તો વાત વાતમાં કોઈ બાનું કાઢીને બાંધી લેવાય, પણ ન બાંધવું એ મોટી વાત છે. કોઈને 5 શબ્દ કહી દેવા કઠણ નથી, સહન કરવું એ કઠણ છે. મહારાજ બહુ સરસ કે મહારાજ યુધિષ્ઠિર જેને હજારો ગામમાં રાજ હતું તેમ છતાંય એને માનવતા રાખી હતી, બાકી ભીમસેન જેવાનો તો કાંઈ તૂટો જ નથી. માટે તીખા સ્વભાવવાળાની તો કાંઈ ખોટ નથી, એવા તો ઘણા હોય, પણ સાધુ થવું એ જ ઘણું દુર્લભ છે. ઇતિ વચનામૃતમ 69